நமோ நோயை சௌரி அந்தானம் நமோ நோயை சௌசிதானம் நமோ நோயை சௌ ஆயிரியானம் நமோ நோயை சௌஜாயனம் நமோ நோயை சௌ திராவதி சாவனம் ஓம்காரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய் நமோ நம மங்கனம் பகவானையோ மகிழம் ஊக்கமோ மங்களன் குன்கொண்டாரி உஜயேந்திரம் சுமங்கலம் நமா சுமரி சாராய் சுவானுபூத்தியாச்சாஸ்தி சோவாய் பவாய
சர்வாச்சார் நோக்கரி નિયમ સાર એટલે મોક્ષ નો માર્ગ, અમારી બંધ અધિકાર ચાલે છે. આ મોક્ષ નો માર્ગ શું? મોક્ષ એટલે શું કે આત્માની પરમ શુદ્ધતા અને પરમ આનંદ દશા જે શક્તિના અંતર સત્વમાં પડેલી છે એવી દશા પર્યાયમાં પ્રગટ થાય, દશામાં અશુદ્ધતા રહે નહીં અને શુદ્ધતાની પૂર્ણ દશાની પ્રાપ્તિ અને પરમાનંદનો અનુભવની પૂર્ણતા એવી દશાને મોક્ષ દશા કહે છે. એ મોક્ષ દશાનો માર્ગ, ઉપાય, કારણ શું છે એ આ અધિકારમાં વર્ણન કરવામાં આવ્યો છે. ત્રીજો અધિકાર છે તેનો, જીવ અધિકાર, બીજો જીવ અધિકાર થઈ ગયો, ત્રીજો અધિકાર શુદ્ધ ભાવ અધિકાર. આ શુદ્ધ ભાવ એટલે આત્માની અંદર એક હિંસા જૂઠું ચોરી વિષય ભોગની વાસના એ અશુભ ભાવરૂપ અશુદ્ધતા અને એક સચ્ચદચ બ્રહ્મચરાદિના વિકલ્પો તપાદિના એ રાજ એ અશુદ્ધ રૂપ શુભ ભાવ, શુભ ભાવરૂપ અશુદ્ધતા અને એના રહિત આત્માની પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિનું કારણ એવો જે શુદ્ધ પર્યાયરૂપ ભાવ એ આ નહીં. સમજાય છે? કાંઈ આત્માની દશામાં ત્રણ પ્રકારના ભાવ થાય, એક અશુદ્ધ અશુભરૂપ, એક અશુદ્ધ શુભ રૂપ અને તેના અભાવરૂપ આત્માની શુદ્ધ પરમ પવિત્ર દશારૂપ શુદ્ધ ભાવ, કે જે શુદ્ધ ભાવ પરમ પૂરણ શુદ્ધતાનું કારણ છે એ આ અધિકાર નથી. અહીંયા આ તો ત્રિકાળી જ શુદ્ધ દ્રવ સ્વભાવ કોને કહેવો કે જેને આશ્રય આત્માને સમ્યક દર્શન થઈને આનંદ થાય અને મોક્ષનો માર્ગ જે શુદ્ધ પર્યાય કોને આશ્રય પ્રગટ થાય એવા ધ્રુવ ચૈતન મૂર્તિ પ્રભુ એના ધ્રુવ સ્વભાવને આ શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. સમજાનું કાંઈ? એ શુદ્ધ ભાવ નામ છે ને માથે, એ શુદ્ધ ભાવ ત્રિકાળ ન્યાયક મૂર્તિ પ્રભુ એક સેકન્ડના અસંગ ભાગમાં ચૈતન ચમત્કાર પરમાનંદની મૂર્તિ અનાદિ અનંત એક સ્વભાવ એની વર્તમાન દશા, વિકાર અવિકાર એ તો વર્તમાન એની હાલત ને દશા છે, એ દશાના પાછળ એકરૂપ ચૈતન પ્રભુ પરમ સ્વભાવનો દરિયો સમુદ્ર છે એને અહીંયા શુદ્ધ ભાવ, ધ્રુવ ભાવ, જ્ઞાયક ભાવ, એકરૂપ સ્વભાવ એને અહીંયા શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. સમજાય છે? આમાં હવે અતિદાની શુદ્ધ ભાવ અધિકાર ઉચ્ચતી શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. આડત્રી જીવાદિ બહિતચમ હિયમ ઉપાધિયમ અપણો અપામ કમ ઉપાધિ સમો ભવગુણ પજાય વદીરિતો છે બાય તત્વ જીવાદિ સર્વે આત્મા ગ્રાય છે. જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે, ધર્મ કરનાર ધર્મી જીવે ક્યાં દ્રષ્ટિ દેવી? અને ધર્મની દશા પ્રગટ ક્યાંને અવલંબે થાય એવું જે ત્રિકાળી શુદ્ધ પ્રભુ આત્મા સચિદાનંદ સ્વરૂપ પરમ આનંદ કંદ એ શુદ્ધ ભાવ એક છે એ એક જ અંતરમાં અંગીકાર નામ આદરણીય કરવા લાયક છે. શું આ કે છે જુઓ એનો અર્થ આ હેને ઉપાધિ તત્વના સ્વરૂપનું કથન છે. ટીકામાં હેનો અર્થ બીજો આવશે કે ઉપાધિ નથી એમ કે છે હેના અર્થમાં. આ ભગવાન આત્મા દેહ દેવલમાં બિરાજમાન પૂરણ સ્વરૂપ શુદ્ધ સ્વભાવ એક રૂપ સ્વભાવ તે ધર્મી જીવે ધર્મ કરવા માટે અંતર્મુખને એમાં ધ્યેય કરીને એનો આશ્રય કરવા લાયક છે. ઓ સમજાય સામા કાંઈ મું નહીં હું વાંકે છે. અને જીવાદી સાત તત્વોનો સમૂહ શું કે છે જો જરી જીવની વાત છે. હું એક જીવ છું એવો વિકલ્પ રાગ વાસનાની બુ એમાં છે ગંધની. હું એક આત્મા છું એ પણ એક ભેદ વિકલ્પ છે. આ અજીવ જળ આદિ અજીવ મારામાં નથી એ પણ એક વિકલ્પ રાગ છે. આ તત્વોની વાત છે. અને દયાદાનનો વિકલ્પ જે ઉઠે એ પૂર્ણરૂપી આશ્રવ તત્વ છે. આશ્રવ એટલે સ્વભાવમાં નથી અને નવી દશા થઈ જેને કારણે નવા બંધનનું કારણ થાય એવો જે પુણ્યનો વિકલ્પ ને પાપનો વિકલ્પના વૃત્તિ બેની એક જોડને આશ્રવ કહેવામાં આવે અને સંવાર અથવા બંધ એ આત્મા રાગની લાગણીમાં અટકીને રોકાય એવી દશાને ભાવ બંધ ને બંધ તત્વ કહેવામાં આવે છે. અને આત્મા ત્રિકાળી ચૈતન્ય પ્રભુ અંતર સ્વભાવનો પિંડલો એને આશ્રય કરીને જે આત્મામાં શુદ્ધિની દશા પ્રગટ થાય એને સંવર કહે છે. અશુદ્ધતા અટકી એટલું એનું નામ સંવર કહે છે. અને સંવરની સાથે શુદ્ધિની વૃદ્ધિની ઉત્પત્તિ થવી એને નિરધરા અશુદ્ધતાનો નાશ અથવા શુદ્ધિની ઉત્પત્તિ એવી એક સમયની દશામાં એને નિરધરા કહેવામાં આવે. અને આત્માની દશામાં પૂરણ શુદ્ધતાની દશાનું પ્રગટ થવું એને મોક્ષ કહે છે. એ હાથ જે તત્વો કહ્યાં તત્વો નહીં માટે તેને પરદ્રવ કહ્યા. શું કહ્યું? જીવાદી સાત તત્વોનો સમૂહ. જીવાત્મા બાપા અંતરના અધ્યાત્મની શૈલીના પંથે આવવું એણે અનંતવાર શાસ્ત્રના જાણપણા કર્યા ક્રિયાકાંડું કરી પંચ મહાવ્રત પાયા થોથા કરીને મરી ગયો પણ હાથ આવ્યો નહીં આત્મા. એમ કે પ્રભુ આત્મા નિરાલંબી વસ્તુ સ્વભાવ સાધન કરે તેને ધર્મ કહીએ. તો વસ્તુ કોણ છે? એક સેકન્ડના સંગભાગમાં જે આત્મા એક સમયમાં શુદ્ધ 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 ત્રિકાળ શુદ્ધ દ્રવ શુદ્ધ એવું જે સ્વદ્રવ્ય નામ સ્વવસ્તુ એની અપેક્ષા એ જે સાત પર્યાય જે આ ભાગ કહ્યા જીવને અજીવને પુણ્યને પાપને આશ્રમને સંવર નિદ્રા બંધને મોક્ષ એ સાતે દશાઓ એને ત્રિકાળ દ્રવ્યની અપેક્ષાએ એને પરદ્રવ્યનો સમૂહ કહેવામાં આવ્યો છે. ભાઈ આમ આવ્યું હતું એ લાલચંદભાઈ ની ક્યાં શુદ્ધ ભાવ. આહા અરે પ્રભુ તારા પેટ મોટા પણ એની ખબર ન મળે ને કે છે ચૈતન્ય ઘન જ્ઞાય પ્રભુ એક સેકન્ડના અસંભાગમાં આખો ચૈતન સ્ફટિક રતન ની ઉપમા આપી, ચૈતન સ્ફટિક રતન એવો ભગવાન સ્વભાવ ત્રિકાળી આત્માનો, એને સ્વવસ્તુ કહીએ, સ્વદ્રવ કહીએ, સ્વધામ કહીએ, સ્વતત્વ કહીએ, એ જીવને તેનો આશ્રય લેતા સમ્યક દર્શન જ્ઞાનને શાંતિની ઉત્પત્તિ થાય. એ ઉત્પત્તિનો પર્યાય પણ એને અહીંયા પરદ્રવ કીધું છે. કેમ કે જેમ આત્મા સિવાય પર વસ્તુનો આશ્રય લેતા પોતાની નિર્મળ શાંતિ અરાગી સુખ દશા સમ્યક દર્શન આદિ ચારિત્ર દશા જેમ પરદ્રવ્યનો આશ્રય લેતા તેનાથી થતું નથી એ નવી પર્યાય પ્રગટ થતી, એમ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એને આશરે પણ નવી શુદ્ધતા અને નવી શાંતિ પ્રગટ થતી. સમજાય છે? કાંઈ એ અપેક્ષાએ ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂરણ ધ્રુવ એકરૂપ ચૈતન પિંડલો આનંદનો કંદ તેને સ્વવસ્તુ કહીએ કે જેમાં એકાકાર થવાથી આત્માને શાંતિ મળે, અને જે શાંતિ મળી અને અશાંતિ ટળી અને પૂર્ણ શાંતિ થાય એ દશાને, એ દશાઓ બધી હાલત છે, એ પર્યાય છે, એ અવસ્થા છે. અવસ્થામાંથી નવી અવસ્થા ન આવે માટે તે અવસ્થાને સ્વદ્રવ્યની અપેક્ષાએ સાત તત્વોનો સમૂહ પરદ્રવ કહેવામાં આવ્યા. સમજાય છે નહીં હરજીભાઈ? બહુ ન આવ્યું જોર ખરું ભાઈ? હા, બે ચાર વાર કહેવાય છે અહીં, ક્યાં આપણે મૂકી દઈએ તો નથી એમ જટ દઈને. આ કઈ વાર્તા નથી જે એક વાર્તા છોડીને મૂકી દેવાય, આ તો પ્રભુના ઘરના પંથના રસ્તા છે. સમજાણું કાંઈ? પરમાત્મ સ્વભાવ, પરમ આત્મ, પરમ ઉત્કૃષ્ટ આત્મ સ્વરૂપ, સ્વરૂપ એટલે સ્વભાવ, ત્રિકાળ છે 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 એક રૂપ ધ્રુવ. જેમ પીપરનો દાણો છે એમાં અંતરના 64 પોરી તીખાશ એક રૂપ પડી છે. આ ચોટ પોરી કહે છે ને પેલા, હવે તો આખો પૈસા નતો, પેલા ચોટ પોરું કહેતા હતા ને, ચોટ ચોટ પૈસાનો રૂપિયો. એ પીપરને દાણે દાણે 64 પોરીની તીખાશ અને લીલો રંગ અંદરમાં ભરપૂર દાણે દાણે પડ્યો છે. છે તો પ્રગટ થાય છે, તો તે અપેક્ષાએ એની જે કાળી અવસ્થા અને કંઈક 2-5-10-25 પોર નીકળી તે તીખી અને લીલી અવસ્થા અને પૂરણ તીખી પ્રગટી તે પૂરણ અવસ્થા, આ એને આશરે નવી અવસ્થા ત્રિકાળમાં પડી એમાંથી એને આશરે નવી પ્રગટ થતી નથી. શું કીધું વળી? પીપરનો દાણો છે ને એમાં 64 પોરી તીખાશ પ્રાપ્તિ, જયારે 64 પોરી પર્યાયમાં દશામાં 64 પોરી પ્રાપ્ત થાય છે, આવી ક્યાંથી? પ્રાપ્તની પ્રાપ્તિ અંદરમાં છે એમાંથી આવે છે. તો કે છે કે એની કાળી દશામાંથી આવતી નથી, અને જયારે આવી અંદરમાંથી તીખાશ, એ તીખાશને આશરે નવી તીખાશ હોતી નથી, એ તીખાશની વૃદ્ધિ અંદર શુદ્ધ ત્રિકાળ શુદ્ધ પડ્યું છે, એમાં તીખાશ એક લીંડીમાં અંદર તીખાશ પૂરણ પડી છે એના પ્રવાહમાંથી આવે છે. સમજાણો? એ અપેક્ષાએ એની પીપરની કાળ પણ ત્રિકાળ 64 પોરી તીખાશની અપેક્ષાએ સ્વ સ્વરૂપે એનું કહેવાય, અને કાળી અને કંઈક લીલી અને તીખી પ્રગટી કે એને પૂરણની અપેક્ષાએ એમાંથી નવી પ્રગટે નહીં, માટે તેને પર દ્રવ્યને પર લીંડી પીપર પર કહેવામાં આવે. અરે વાત ભાઈ, એમ આ ચૈતન્ય પ્રભુ એને સાત તત્વોનો ભેદ એને અહીંયા સાતનો સમૂહ એને પરદ્રવ કીધું. અરે વાત ભાઈ, એ પર વસ્તુ એ ધર્મની દશા પ્રગટી એ પણ પર વસ્તુ કઈ અપેક્ષા એ છે તો એની દશામાં, પણ એ દશાને આશરે નવી દશા શુદ્ધિની વધતી નથી, શુદ્ધિનું ટકવું થતું નથી, શુદ્ધિની ઉત્પત્તિ ટકવું ને વૃદ્ધિ એ પ્રગટેલીને આશરે થતો નથી. માટે જેમ પરના આશ્રયથી શુદ્ધિને શાંતિને આમ ધર્મ થતો નથી, એમ પોતાની શુદ્ધિ પ્રગટી ત્રિકાળને આશરે એને આશરે નવી શુદ્ધતા પ્રગટ થતી, માટે તેને પરદ્રવ્યમાં જેમ આશ્રયથી થતી નથી એમાં પર્યાયને આશરે નવી શુદ્ધતા થતી નથી, માટે તેને પરદ્રવ્ય કહેવામાં આવ્યો. ઓહો ભારે જુ ભાઈ, હું નહીં આ બધું સમજવું, આ બધું બહુ કઠણ જીણું. અરે પ્રભુ, તારા પંથ તે કોઈ દી સાંભળ્યા નથી. મરી ગયો ક્રિયાને કામને જાનપણા ભણતર કરીને, પણ એ ચૈતન કોણ? આ પિંડ પ્રભુ પરમ સ્વરૂપ, એ પરમ સ્વરૂપનું રૂપ એક રૂપ જે ધ્રુવ ધ્રુવની ખાણ નિધિ, એને સ્વદ્રવ કહીએ, સ્વસ્વરૂપ કહીએ, સ્વધામ કહીએ, તે જ આત્માને ઉપાદેય છે, અંગીકાર કરવા લાયક છે, સત્કાર કરવા લાયક છે, આશ્રય કરવા લાયક છે, એને શરણે નવી ધર્મદશા પ્રગટ થાય. મુનલભાઈ બહુ વાતું ભાઈ, માટે આ જીવાદી સાત તત્વના વિકલ્પોનો ભેદો અથવા નિર્મળ દશા એ બધાનો સમૂહ તે પરદ્રવ હોવાને લીધે, આ તો પરદ્રવ્યની વ્યાખ્યા કરી, કેમ પરદ્રવ કીધું? કો ચંદ્રભાઈ, એક સમયનો પૂરણ પ્રભુ આત્મા સત્વ એકલું એકલું સત્વ જેના કંદમાં આનંદ ને શાંતિનો રસ પૂરણ પડ્યો છે, એને સ્વતત્વ કહીએ, કારણ કે તે પૂર્ણ સ્વરૂપના ધામમાંથી નિર્મળ દશા પ્રગટ થા, એમાં એકાગ્ર થવાથી શરીરને વાણીમાં એકાગ્ર થવાથી જેમ શાંતિ નથી, એમ પુણ્યપાપમાં એકાગ્ર થવાથી શાંતિ નથી, એમ સંબરજરાની પર્યાય પ્રગતિ હોય શુદ્ધતા આ એમાં એકાગ્ર કરવાથી શુદ્ધિ વધતી નથી. શું કે આખા મગજમાં ભેજામાં આવવું કઠણ લાગે કે ધ્યાન કરો, આ કરો, આમ કરો, આંખો મીસો તો આમ તો હવે ધૂળી નથી આંબરને, વસ્તુના સમજ્યા વિનાના ધ્યાન સેનાને, વસ્તુને સમજ્યા વિનાના જ્ઞાન સેના, સમજાનું કાંઈ કે છે કે જીવાદી જીવ સમજાણું, હું વિકલ્પ પૂછો તે નહીં જીવ કીધું, ફક્ત આ જીવ છું ને જીવ છું, આ અજીવ એ પુણ્યપાપના ભાવ, એ આશ્રવ, એ બંધ, એ સંવર નિજરાનો મોક્ષ જો કે પોતાને નથી, પણ મોક્ષની પર્યાય જેને પ્રગટિ અને પોતાને પ્રગટવાની છે એવું લક્ષ કરવા જાય તો એને શુદ્ધિ વધતી નથી, માટે પોતાના સંવર નિજરાના મોક્ષને પણ નિજાનંદની સહજાનંદની પ્રભુ ખાણ છે એને સ્વતત્વ કહેવામાં આવ્યું, સ્વદ્રવ્ય કહેવામાં આવ્યું, સ્વવસ્તુ કહેવામાં આવી, કે જેમાં બધા શાંતિ ને આનંદનું વસવું રહ્યું છે. એની એક સમયની દશામાં વિકારી કે અવિકારીમાં એ પૂર્ણ શાંતિ ને આનંદ આશ્રય કરવા લાયક ચીજ એ એમાં આવી જતી નથી. માટે જીવાદી સાત તત્વોનો સમૂહ બહુ ઝીણું પણ હો નહી. હું શામાં જીવરાજભાઈ સાંભળ્યું છે ક્યાંય અને મોક્ષ પરદ્રે ગાંઢા છે હું આ કે નહી મોક્ષ પરદ્રવ ધર્મ એ પરદ્રવ સાંભળતો ખરો ભાઈ કીધું તું ને એક ફેરી કહ્યું અમારે ત્યાં પાલેજમાં ભાઈ ભગત ભગત તો પહેલાથી નાની હતો ને ભગત કહેવાતા એટલે પછી અમારા હગાવાલામાં વિષ્ણુ હતા ત્યાંય ભજન થઈ જાય એમને બધે જતા એ તો બધું સાંભળતા કબીરના બાવા સાધુ પહેલેથી દુકાન છોડીને આવેલી છે જયારે કઈક એવું આવે કે કોણ છે શું કે છે બધું એમ પછી એક ફેર ઓલા ગાતા હતા જગતડા કે છે રે ભગતડા કાલા છે પણ એ કાલા ન જાણશો રે પ્રભુને એ વાલા છે એ જગતડા કે છે રે આ ભગતડા ઘેલા છે હરા ગાંડા જેવા લાગે છે આવી વાતું કરે પણ ઘેલા ન જાણશો રે પ્રભુના પદમાં એ પહેલા છે. આ તો બહુ નાની ઉંમરમાં ભાઈ સાંભળતા અમારા સગા સંબંધી હોય ને વિષ્ણુ હતા એક લાતીના મોટા વેપારી હતા ને પછી ત્યાં દાસ માલી બધા નાક બધા પૈસા કઈ કે છે ખરું કીધું અમે સમજાણે એમાં ભક્તિ ઉછળી છે ચૈતન્ય પ્રભુની એ કે છે કે મારી ઉછળેલી ભક્તિને પણ અમે તો પરદ્રવ કહીએ છીએ. ભક્તિ એટલો રાગ નહીં, રાગ તો પરવસ્તુ છે પણ અંતરથી ઉછળેલી ચૈતન્ય પ્રભુ ઉછળીને પર્યાયમાં ભરતીમાં આવ્યો. શુદ્ધ ચિદાનંદ પ્રભુ આત્મા એની દ્રષ્ટિ કરી અને ચૈતન્યનો અનુભવ થયો કે આ શુદ્ધ આનંદ પૂર્ણ છે. એ અનુભવની દશા થઈ પણ કે છે કે દશામાંથી નવી દશાની વૃદ્ધિ નથી. માટે તેને અમે સ્વદ્રવ્ય ન કહેતા તેને અમે પરદ્રવ્ય કહીએ. હું નહીં વાંચ્યું છે કોઈ દી નિયમ સાર નથી રામજીભાઈ ના પડે તમારો નથી કો સમજાણું આમાં. અરે પ્રભુ તારા મૂળ ધામની વાતું ચાલે છે. આ કે છે કે જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રય હોવાને લીધે ખરેખર ઉપાધિ નથી. ભાઈ એ ન કહેતા ઉપાધિ નથી એમ કીધું વ્યાખ્યા એવી કરી અને ઉપાધિ છે ને ઉપાધિ નથી એમ કહ્યું છે. સમજાવું ઉપાધિ એટલે આ નવ ના પ્રકારથી આદરણીય નથી આદરવા લાયક નથી. ભાઈ સાહેબ પણ પુણ્યનો પાપનો ભાવ હજી તો પાપનો ભાવ આદરણીય નહીં ને પુણ્યનો આદરણીય ન્યા અટક્યા છે. મૂળજીભાઈ અરે પ્રભુ સાંભળ રે સાંભળ તારા ચૈતન્ય ચમત્કારની ધાતુની વાતો એ ચમે ચૈતન ચમત્કારની ધાતુની વાતો સમજાણું કાંઈ કે છે પ્રભુ તારા ખાણમાં તો પૂર્ણ આનંદ પીડ્યો છે હો એ પૂર્ણ આનંદનો રસ છે એકરૂપ ચૈતન દ્રવ્ય છે પદાર્થ એને અમે સ્વતત્વ અને સ્વવસ્તુ કહીએ છીએ અને તેના ભાગલા પીડ્યા દશામાં મલિનના ને નિર્મળની અંશ દશાઓ આવી અને થઈ આ એને અમે પરદ્રવ્ય કહી અને એ અંગીકાર કરવા લાગ્યો નથી. સમજાય છે કાંઈ કેમ કે જયારે રાગ અને પુણ્યને આ સંબર નિજરાજી દશા પ્રગટિ એને આદરવા જા તો રાગની ઉત્પત્તિ થશે અંશ ઉપર લક્ષ જશે ત્યાં રાગની ઉત્પત્તિ થશે. એ અપેક્ષા એ કે છે કે એનો મલિન પર્યાય દશા છે, જેમ આદિ આદિ નથી ઉપાદિ નથી, એમ એનો નિર્મળ દશા પ્રગટિ એ પણ ઉપાદિ નથી. અરે જીણું ભાઈ, કોઈ સમજાય છે કે નહીં આમાં? કાંઈ શ્રદ્ધાઈ, હું સમજાય છે કે નહીં? આ ભગવાન જાણે મારા ન્યા ધમાલ કરે, ન્યા સટ્ટામાં જ્યાં હું છું આમ જામ. આ રૂપ છે ને, આ ટોન છે ને, ફલન ને કેટલું કરતા છે ને, નહીં તો આવે છે ને, ન્યા તો આવે છે ને, નીકળે તો. પણ આ જરી ઝીણી વાત આ શરૂ થઈ છે. આ છે આત્મામાં નિશ્ચય દશા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા. ત્રિકાળની દ્રષ્ટિ આપીને સૂર્યનો કંદ પ્રભુ ચૈતન્ય પ્રકાશ એમાં આશ્રય કરીને જે પ્રગટ થઈ ક્ષાયક સમ્યક દશા, ચારિત્ર દશા, સ્વરૂપની શાંતિની દશા, કે છે કે એને એ ઉપાધિ નથી. એનો આદરભાવ કરવા જાય તો રાગ થશે. આદર તો ત્રિકાળ ચૈતન્ય ધાતુ જ્ઞાયક મૂર્તિ, એનો આદર કર. દામોદરભાઈ, એ જીવાદી એક તો હાથ તત્વોનો સમૂહ, એક તો પરદ્રવ્ય સિદ્ધ કર્યો, અને પછી ખરેખર ઉપાધિ નથી એને સિદ્ધ કર્યો. અરે એના પંથડા એના મારગડા કોઈ જુદા, જગતના પંથથી આ પંથ જ કોઈ આત્માનો, પણ એ પંથની રીતું અને એના પ્રકાર ક્યાં ક્યાં એને કોઈ બી રૂચ્યા નથી, ગોઠ્યા નથી, ગોઠ્યા નથી. આવી વાતું બહુ ને, આ તો બધું આમ થાય. હવે સાંભળ ને, આમ થાય તેમ હું છે તારે, કે શું તું કરી શકશે પરનું, અને પરથી તારામાં શું થાય છે? ત્રણકારમાં કઈ પરને લઈને તારામાં લઈને તારે લઈને પરમાં નહીં. અહીં તો તારે લઈને થયેલી નિર્મળ દશા, એનાથી પણ તારી નિર્મળ દશા થતી નથી, એને લઈને ટકતી નથી ને એને લઈને વધતી નથી. સાંભળ્યું નો કેટલાક અંદરથી ખણગાટ સાંભળ્યા ભાઈએ, ભાઈ આ અમારે સાંભળવું છે. કા આ તેથી કઈક લીધું તો કરું નહીં, થોડું બે ત્રણ દી લીધું તું એક ફેરી ત્રણ દી ખબર છે. કો સમજાણું આમાં? ખરેખર ઉપાધિ નથી. ઉપાધિ એટલે ઉપ નામ સમીપ જઈને આ આદરણીય છે, આ સત્કાર કરવા, ઓહો વાહ શરણભૂત છે, આ મને આશ્રય કરવા લાયક છે, એમ નથી. સમજાય છે કાંઈ? પણ એને ચૈતન્ય ચમત્કારની સૃષ્ટિ અંદરમાં શું છે એની ખબર નથી. સમજાણો? શ્રીમદ એકવાર કહે છે, અરે જગતને ચૈતન્યના ગુપ્ત ચમત્કારમાં શું પડ્યું છે તેની સૃષ્ટિને ખબર નથી. સમજાણો? ભગવાન આત્મા એના અંતરના ધ્રુવ ચૈતન મુખમાં, આ તો બાઈની દશા ને બાઈનો વિકલ્પ ને બાઈનું આ આ આ કડાકૂટ કરીને અંતર ચૈતન ચમત્કાર પૂર્ણાનંદ પ્રભુ પોતે પડ્યો છે આખો, એવા ગુપ્ત ચમત્કારની સૃષ્ટિને ખબર નથી. એમ એક ટુકડો એકવાર કહી ગયા. સમજાણું કાંઈ? હા, એ કે છે બાપુ તું ગુપ્ત ચમત્કારનું ધામ અંદરમાં પૂરણ, એ ઉપાધિ છે, એનો આશ્રય કરવા લાયક છે. તારી દ્રષ્ટિને તારી વર્તમાન જ્ઞાનની દશા એને જ્ઞેય બનાવીને ઠર ટક ઠર એ ઠરવા દેવો. હારી વાત ભાઈ, ખરેખર ઉપાધિ નથી. વળી કોઈ એમાં કે ખરેખર નથી તો વ્યવહારે ઉપર પાછા બે આમ શબ્દ પેલા જ કરે ને, એનો અર્થ થઈ ગયો બાપુ. વ્યવહારે ઉપાધિ એટલે જાણવા લાયક, જાણવા લાયક છે. પુણ્યને પાપના ભાવ થાય. અરે ધર્મની દશા નિર્મળ શાંતિ અંતરના ધામની એકાગ્રતા કરતા થાય, જાણવા લાયક છે. વ્યવહારે ઉપાધિ કહેવામાં સંવર નિદ્રા ને મોક્ષ દશા, ખરેખર આ તો મોક્ષ માર્ગની નિયમસાર મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગની દશા મોક્ષ માર્ગને આશ્રય થતી નથી, અને મોક્ષ પણ મોક્ષ માર્ગને આશ્રય થતો નથી. મુનલભાઈ કેમ કે કીધું ને પહેલું કે પીપરમાંથી જે હાથપોરી પ્રગટ થઈ એમાંથી ચહોટપોરી આવતી નથી. હાથ ઓછીમાંથી વધારે ક્યાંથી આવે? હાથનો ગમ વ્યય થઈ ગયો અને ચોહટની ઉત્પત્તિ તીખાશની. એ ચોહટની ઉત્પત્તિ ઓછી ઓછીમાંથી વધારે કેમ અને ગઈમાંથી વધારે કેમ? છે એમાંથી આવે છે, પૂરણ અંદર તીખાશ છે એમાંથી આવે છે. એ વાત એને હજી ખ્યાલમાં દાખલો બે, પણ દાખલાનો સિદ્ધાંત સમજાણું કાંઈ એના ખ્યાલમાં એક વાત આવવી જોઈએ કે આ વસ્તુ જ પૂર્ણ એક શુદ્ધ છું હું. એક રૂપ ધ્રુવ ચૈતન ધારતું ધાતુ, ચૈતનને ધારી રાખેલી આનંદને ધારી રાખેલી ધાતુ, એ વસ્તુ છે. સોનું જેમ ધાતુ એમાં ધાતુ, એવો એક રૂપ સ્વભાવ ભગવાન એ એક દ્રષ્ટિ દઈને લીનતા કરવા જેવો છે, એનો ઉપાધિ આશ્રય કરવા લાયક છે. અને આ હાત પ્રકારના ભાવ એ આદરણીને ઉપાધિ નથી. નવરંગ નહીં, અરે ભરી વાત ભાઈ, ખરેખર ઉપાધિ છે જ નહીં. ઉપાધિ એને કહીએ કે જેમાંથી લાભ નવો મળે. હે વાણિયા લાભ લેવા કરે છે કે નહીં? લાભ હવાયા નથી લખતા, શું સમતા જેવો લાભ નહીં એવું કઈક લખે છે વાણિયા બારણા ઉપર નહી? હે હા લાભ, લક્ષ લાભ, આ લક્ષ લાભ, લક્ષ ચૈતન મૂર્તિ ધ્રુવ કરવા લાયક લક્ષ કહો કે ઉપાધિ કહો? એટલે બીજી ભાષા એ કહીએ તો અંતર્મુખનું વલણ જે છે એનો ધ્યેય ચૈતન્ય ભગવાન, એ જ અંતર્મુખમાં આદરણીય છે. એનો વિકાર ભાવને નિર્મળ પ્રગટેલી દશા પણ ઉપાધિને આદરણીય છે નહીં. પ્રકાશનજી હજી તો પુલા બહારથી તકરાર કરે છે કે નહીં, રાગની મંદતા હોય કશાય મંદ હોય હળવે હળવે આગળ વધાય. પાદરા એલએલબી થતા હવે સાંભળને તારો કશાય મન તો ક્યાંય તોળે ગયો અજ્ઞાનમાં. એ તો અજ્ઞાન ભાવ છે, અજ્ઞાન એટલે એમાં જાગ્રત ભાવ નથી. પણ સમર નિદ્રાની શુદ્ધતા પ્રગટિ તેમાં જ્ઞાનના શાંતિની સાથે નિર્મળ દશા આવી છે, એ જાગ્રત ભાવ છે. એનો આશ્રય નવી શુદ્ધતાને પરિપૂર્ણતા થાય નહીં, એ માટે ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર જેને પૂરણ પરમાત્મ દશાનો પૂર્ણ આનંદ આત્મામાંથી લાવીને પ્રગટ થયો એ ભગવાન ફરમાવે છે. એ કહે છે કે એ હાથ પ્રકારની પર્યાયો વિકલ્પ કે નિર્વળ, એ નિર્વિકલ્પ સુધા રસ આત્માની શાંતિ પ્રગટિ એ એક સમયની દશા છે, એક સમયની દશા છે. બીજે સમય તેનો વ્યય થઈને નવી થાય છે, તો જેનો વ્યય થઈને નવી થાય એને આશરે નવી શુદ્ધતા કેમ થાય? માટે ઉત્પાત વયરૂપી જે પર્યાયો હાથ પ્રકારની એને ખરેખર ઉપાદેય માનવા જેવું નથી અને તેને સ્વદ્રવ્ય માનવા જેવું નથી. સહજ વય હવે કે છે, અહીં મુનિ પોતે છે ને, એટલે મુનિ પણ આથી વાત કરી રહ્યા છે. ધર્મી જીવોને અથવા સંતો મુનિઓને શું ઉપાદેય છે? તો સંત મુનિની જરી વ્યાખ્યા, પોતે મુનિ છે ને, પદ્મબળધારી મુનિ છે, ટીકા કરનારા, એટલે મુનિપણાથી વાત કરી રહ્યા છે. ત્યારે ઉપાદેય શું હવે? હાથ આદરણી નહીં, ત્યારે હવે અંગીકાર કરવા અને જેમાં આ આશ્રય કરવા લાયક શરણ ભૂત ચીજ શું? કે સહજ વૈરાગ રૂપી મહેલના શિખરનો શિખામણી ધર્માત્મા કેવો હોય? સહજ વૈરાગ મહેલના શિખરનો શિખામણી, પરથી ઉદાસ ઉદાસ ઉદાસ, શરીર વાણી મન કર્મ રાગ ગુણ પસહજ વૈરાગ રૂપી રાગના અભાવ રૂપી જે ધર્મની દશા એના મહેલ એ રૂપી મહેલ મહેલ એટલે બંગલો મહેલ એટલે મહેલ નહીં મહેલ એના શિખરનો એની ટોચ આ એનો શિખામણી ટોચ ઉપરનું રતન ચૂડામણી કલગીનું રતન એવો જે મુનિ અથવા એવો જે આત્મા જેને પરથી હઠેલો છે વૈરાગ થયો છે એને ક્યાં ઉપાદેય કરવાનું છે એ પહેલી એની દશા વર્ણવે છે એ પરદ્રવ્યથી પરાંગમુખ છે એવો ધર્માત્મા એ પર વસ્તુથી પરાંગમુખ છે પરાંગમુખ છે ઉપેક્ષા છે આશ્રયને આદર નથી પરદ્રવ્યથી જે પરાંગમુખ છે પાંચ ઇન્દ્રિયોના ફેલાવરય દેહ માત્ર જેને પરિગ્રહ છે મુનિની પ્રધાનતાથી વાત લીધી એકલો દેહ છે મુનિને બાય પાંચ ઇન્દ્રિયનો વિસ્તાર રૂપા દેહ પાંચ ઇન્દ્રિયના ફેલાવ એવો દેહ પણ ફેલાવ રહી દેહ છે ઇન્દ્રિયના વિષયનો ફેલાવ મુનિઓને છે નહીં અતિન્દ્રિય આનંદ કંદમાં ઝૂલતો સંત એને ઇન્દ્રિયના વિષયના વિસ્તારનું વલણ જ નથી અતિન્દ્રિય આનંદ કંદમાં જેનો ઝુકાવ ઝૂલે છે જે પરમ જીન યોગીશ્વર છે જે રાગના અભાવ કરીને સ્વરૂપમાં યોગ નામ જોડાણ કર્યું છે સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એ પરમ સ્વભાવ ત્રિકાળ એક રૂપ જેમાં જેની તીક્ષ્ણ ઝીણી તીખી બુદ્ધિ ગરી છે એવા આત્માને એવા આત્માને અહીં તો મુનિથી વાત લીધી જાઓ પણ સમ્યક દ્રષ્ટિ એવા આત્માને આત્મા ખરેખર ઉપાય દે છે બોલે હાથને પરદ્રવ સીધા આ એકને આત્મા એક રૂપ ચૈતન્ય છે આ એક જ વસ્તુ તે ધર્માત્માને ધર્મી જીવને સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણસ્થાનવંતને છઠ્ઠાવંતને મુનિને એ એકલો ત્રિકાળ દ્રવ તેમાં જ વારંવાર લક્ષ આપીને એક જ આદરણીય છે ઓહો આવા આત્માને પેલી પર્યાયનું વિતરાગી પર્યાય વૈરાગ પરથી ઉદાસ કર્યો ને અહીં જવું છે ને એટલે પરથી ઉદાસ વર્ણ આમ આમ ખસ્યો છે આમ શરીર વાણી મન વિકલ્પ ખસી ગયો છે અને જેને તીક્ષ્ણ બુદ્ધિ સ્વદ્રવ્યમાં સ્વવસ્તુ એક ચૈતન્ય સમાન સમાન એક રૂપ એવો પરમધામ ભગવાન અંદર એમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદય છે ત્યારે કોઈક જેની થૂળ બુદ્ધિ હોય ને તો નહીં ને આ થૂળ બુદ્ધિ એને આત્મા ઉપાદય છે ક્યાં ને ધર્મનું ભાન પણ છે અરે વાત ભાઈ આ ધર્મની કોઈ ચોટભાઈ કે છે અમારી કહ્યું નતું જ્યાં ચેતન ત્યાં સર્વગુણ કેવળી બોલે એમ એકલો ચૈતન પ્રભુ અનંત અનંત શાંત રસ બેહદ જેનો સ્વભાવ કાયમી એને હદને અપૂર્ણતા છે એવું ચૈતન તત્વ જે બિરાજમાન પરમ રતન એકરૂપ સ્વભાવ એ ધર્માત્મા એ તેને આદરણીયને ઉપાદેય કરવા જેવો છે હે એક જ ને હોય ને એકમાં એકતા થાય કે એકતામાં એક આવે ને એકમાં એકતા થાય શું કહ્યું મળી એકમાંથી એકતા થાય ને એકતા માટે એકનો આશ્રય લેવો અરે ભગવાન અરે વાત ભાઈ સમજાણું કાંઈ એવા ઓ હાથ પર્યાય જેને પરદ્રવ કીધી એ ઉપાદી નથી આ એક ત્રિકાળ દ્રવ્ય વસ્તુ ઉપાધિ એમ કરીને અનેકાંત અસ્થિના સિદ્ધ કર્યું. આ ઉપાધિ નથી, આ એક ઉપાધિ, આમ નામ અનેકાંત છે. આયે ઉપાધે ને આયે ઉપાધે, આયે હે ને આયે હે, એને કાંત એને કહેવાય નહીં. અનેકાંત એટલે અસ્થિ નાસ્તિનું વિરુદ્ધપણાનું શક્તિનું તત્વ જે જાહેર થાય તેને અનેકાંત કહેવામાં આવે. તો સાત તત્વને પરદ્રવથી ઉદાસ થઈ કસી એ આત્મામાં ત્રિકાળમાં નથી, અને ત્રિકાળ વસ્તુ તે આદરણીય છે, સાત પ્રકારની દશા તે આદરણીય છે નહીં. સમજાણું કાંઈ? આ તો હું તો સર્પને જગાડવાના અમૃતના વેણરા છે. એ નદીના વેણ જયારે સામે કાંઠે જાય ત્યારે ગામવાળાને મોંઘું પડે છે. એ વેણ જયારે પાણીના મોટી નદી હોય એને હો નાની હોય ને તો હું બે થાય. મારા કાળુભાર જેવી નદી છે ને ઉમરાળા, મોટી નદી પાણી ઉલકોર જાય તો બચારી વેળું ખૂંદી ખૂંદીને, અને એ વેણ એની મેળા એ કઈ વેણ કર્યા થતા હતા. એ પાણીના વેણ જયારે ગામની સમીપે હાલે બધી હો હો હવે પાણી અહીંથી ભરીને પાછળ હું વેળું ખૂંદીને માંથી નીકળું. એમ ચૈતન્યના વીર્યના વેણ એ પુણ્યને પાપને નિમિત્તના લક્ષે અનાદિના ઊંધાને અવળા વયા છે. એ વીર્યના વેણ ચૈતન્યના ધ્રુવ સ્વભાવમાં વાળવા માટે જે વસ્તુ ઉપાદે છે આ એની વાત ચાલે. સમજાણું કાંઈ? કે છે અરે આત્માને તડકું એમાંથી કાઢે કીધો આવા આત્માને અમારે હું ચંદ્રભાઈ એ તો મુનિ છે, મુનિપણાથી વાત કરી છે. સમજાય છે? સમયસારમાં પણ મુનિ જે હદે બેઠા છે ને એ હદથી વાત કરી રહ્યા છે. નવી હોય અપમતો નપમતો પોતાની દશામાં છઠ્ઠી ને સાતમી ભૂમિકા વર્તે છે ને ત્યાંથી વાત કરી રહ્યા છે. આ હું નહીં, હું એકલો જ્ઞાયક ત્રિકાળ ભાવ એક સ્વરૂપી પ્રભુ એ મારું ચૈતન્ય તત્વ ઉપાધિ છે. પ્રમત ને અપ્રમત ભાવ બિલકુલ આશ્રય કરવા લાગ્યો. એમ જ્ઞાન કહ્યું હું સંજત અસંજત નથી, કારણ કે પોતે સંજત તો છે, એટલે સંજતની દશા પ્રમત નીચે ને અસંજત અને અપ્રમત દશા હાથમેથી ચૌદ ભૂમિકામાં નકાર વર્તમાનથી નકાર કરીએ કે આ બે નહીં એકરૂપ ચૈતન્ય છે. હે એ જ કહ્યા અન્યાય થી અપ્રમત ને પ્રમત બધું આદરણીય નથી. સમજાણું કાંઈ? હવે ઉદયક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી દરેકની વ્યાખ્યા કરે ત્યારે સમજાવી છે. ભગવાન આત્મા ઉદય ભાવ એટલે પુણ્ય પાપ દયાદાન વિકલ્પ ઉઠે તે ઉદય ભાવ કહેવાય. વિકૃત ભાવને ઉદય ભાવ કહેવાય, એમાં નથી ને પ્રગટ્યું નવું માટે એને ઉદય ભાવ કહેવાય. બીજો ચાર છે ને, બોલ ચાર જો અંદર નીચે છે. ભાવાંતરો અન્ય ભાવો ઉદય કૌંસમાં ઉદય એ પુણ્યને પાપના વિકલ્પ ઉઠે તેને વિકૃત ઉદય ભાવ કહેવાય. ઉપશમક એ આત્માની દ્રષ્ટિ થઈને રાગને ઉપશમ કરે, સમ્યક દર્શનનું ઉપશમ પણ પ્રગટ થાય, ઉપશમ સમ્યક અનુભવ પ્રગટ થાય એને ઉપશમ કહીએ, અથવા ચારિત્રની ઉપશમતા થાય એટલે અંતર શાંતિ જરી પ્રગટે એને ઉપશમ દિશાનો ભાવ. પણ એ પર્યાય ભાવ છે, અવસ્થા ભાવ છે. ક્ષાયસમય કંઈક ક્ષય અને કંઈક ઉપશમ એવી જે દશા આત્માની થાય તેને ક્ષોપશમ વર્તમાન દશા કહેવાય. અને ક્ષાયક જેને સમ્યક દર્શન જ્ઞાન આદિ ક્ષાયક ભાવે પ્રગટે અને ક્ષાયકપણું નીચને જેટલે અંશે થાય એને પૂરણ થાય કેવડીને, એ ક્ષાયક પણ એક આત્માની એક હાલતને ભેખ છે. એ ચાર ભાવો પરમ પરિણામિક ભાવથી અનુભવાને લીધે કીધું નહી આ ભાવાંતરો ને અગોચર હોવાથી તેને ભાવાંતરો કયા એટલે શું કહ્યું ભાવાંતર કેમ કયા ચાર ને કે એક રૂપ ત્રિકાળી શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રભુ ભાવ એને પરમ ભાવ કહીએ તો એ પરમ ભાવની અપેક્ષાએ વિકાર અને ઉપસમક્ષાયકની નિર્મળ દશાઓ એક સમયની અવસ્થાઓ આ ભાવની અપેક્ષાએ તેને અનેરા ભાવ કહીએ સમજાય છે કાંઈ એ પરમ પરિણામિક ભાવ જેનો સ્વભાવ એવો કારણ પરમાત્મા ચાર ભાવાંતરો અગોચર છે એટલે શું કે ઉદયક આદિ ચાર ભાવાંતર એ અગોચર ચાર ને અગોચર છે આત્મા એટલે કે ચાર ને આશ્રય આત્મા પ્રગટ થઈ શકતો નથી લખ્યું છે નીચે જુઓ ને એ કારણપુરમાં ચાર ભાવાંતરોને અગોચર છે અગોચરનો અર્થ આટલો છે તો ઉપસમ ક્ષોપસમ ક્ષાયક ભાવને ગમ્ય છે શુદ્ધ પરંતી નિર્મળ દશા એને ગમ્ય છે આત્મા પણ એ ચાર ભાવને આશ્રય પ્રગટ ગમ્ય થતો નથી આને આશ્રય ગમ્ય થતો નથી માટે ચાર ભાવને આશ્રય આત્મા જણાય નહીં માટે ચાર ભાવથી અગમ્ય આત્મા છે એમ કહેવામાં આવે છે હવે ઝીણું પડે તો બરાબર ક્યાં સુધી હવે રાજકોટ જેવામાં ઝીણું પડે એનો સુધરેલ ગામ કહેવાય છે બુદ્ધિવાળાનું નામ ધરાવે છે એમ તો એને સમજવા માટે કઈ નકાર કરવો પડે ત્યારે આવું કઈ ગામડામાં હાલતા છે કો સમજાણું કાંઈ કે છે કે ભગવાન આત્મા એક સ્વરૂપે પ્રભુ એનો એક ભાવ ગણ્યો એની અપેક્ષાએ વિકાર ને અવિકારની દશાઓ થોડી શુદ્ધિ વધારે શુદ્ધિ કે પૂર્ણ શુદ્ધિ કે અશુદ્ધિ એ બધી દશાઓને એ ત્રિકાળી સ્વભાવના અપેક્ષાએ અનેરા ભાવ કયા એ અનેરા કહીને એમ કહ્યું કે ભાવાંતરોને અગમ્ય છે એ કારણ પ્રભુ ત્રિકાળી ચિદાનંદ પ્રભુ એ ચાર ભાવને આશ્રય અગમ્ય છે એથી ચારના ભાવથી અગમ્ય છે એમ કહેવામાં આવે છે સમજાણું આમાં ભાઈ આ તો ઊંચી માં ઊંચી અમૃતની વાતો છે ચાર ભાવને અગમ્ય હોવાથી એ ભગવાન આત્મા એ ચાર દશાને આશ્રય પ્રગટ થતો નથી દશાને આશ્રયથી લક્ષમાં આવતો નથી માટે તે પરમ સ્વભાવ ભગવાન ચાર ભાવાંતરોને અગમ્ય હોવાથી એ વસ્તુ પ્રભુ ત્રિકાળ એકરૂપ દ્રવ્યકર્મ ભાવકર્મ નવકર્મ ઉપાધિથી જનિત આ દ્રવ્યકર્મ નામ માટી આર જળ ભાવકર્મ નામ પુણ્યપાપનો વિકલ્પ અને નવકર્મ નામ શરીર ને વાણી એની ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિકારી વિશેષ ગુણદશા વિનાનો આત્મા છે એવા વિકારીને વિશેષ ભાવ વિનાનો ત્રિકાળ આત્મા છે સમજાણું કાંઈ અરે વાત વાર્તા જાણા વાર્તા ભગવાનની છે આ ભગવાનને ઘરે ભગવાનની વાર્તા છે આ લોકો એમ કે ભાઈ અહીં ક્યાં ખોટ છે ભગવાન ભગવાનની કન્યા હા ભાગવત શાસ્ત્ર કહ્યું છે ને પાછો ભાગવત શાસ્ત્ર ભગવાન ચિદાનંદની મહિમા બતાવતો એના મોક્ષ માર્ગ છે એનો અધિકાર છે એટલે મોક્ષ માર્ગ પ્રગટે કોને આશરે ટકે કોને આશરે વધે કોને આશરે એટલે એક જ વાત પરમ સ્વભાવને આશરે પ્રગટે માટે એક જ વાત દીધી છે સમજાણું કાંઈ આત્માનું નિશ્ચય સમ્યક થયું નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ સૌદ આત્મા છું પવિત્ર છું ધ્રુવ છું જ્ઞાતા દ્રષ્ટા એવી પર્યાય પ્રગટ થઈ એ પર્યાય પણ એ પર્યાયને ગમ છે પણ પર્યાયને આશરે ગમ નથી સમજાણું કઈ કોઈ સાંભળ્યું નહીં. અર્જુભાઈ આ ન્યાય ક્યાં કુકો કરતા આવી કઈ બધું હરબક ચાલતું હોય. એના અમૃતના એ અમૃતના કુંડ પ્રભુ એવો અમૃત અતિન્દ્રિય અમૃત હો, ધૂળ અમૃત નહીં, એવો ભગવાન આત્મા એ તો એનો આશ્રય કરે તો જ સમજાયો છે. પ્રગટેલી પર્યાયને આશ્રય તે સમજાયો નથી. માટે ભાવાંતરને અગમ્ય હોવાથી જે પ્રભુ કારણ, પ્રભુ કારણ કેમ નાખ્યો કે નવી કાર્યદશા એ કારણ દ્રવ્ય ત્રિકાળ છે એને આશરે પ્રગટ થાય છે. આ પ્રગટેલી નિર્મળ દશા એને આશરે પણ મોક્ષ દશા થતી. માટે પર્યાયને કારણ ન આપતા ત્રિકાળી દ્રવ્યને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અરે આ તો હીરા હરાણી ચડાય છે. નારાયણભાઈ કહેતા એક વાર, હીરા લઈ જાય એની તો વાત શું કરવી, પણ હરાણી ચડતા એના ભૂકા પડે એના સેંકડો રૂપિયા ઉપજે કે એની હરાણી જુદી જાતની હોય. કે આ હરાણ ન કામે તો લોટા ઘસે એવા. એ કે હીરા બેલ્જિયમ છે ને, શું કહેવાય, બેલ્જિયમ ને, બેલ્જિયમ ત્યાં હીરા ની ખાણી છે ને, ત્યાં હા રિપેર કરે, સાફ કરે, ખાણી પર પહા ચડાવે પહા. પણ એના ઝીણા ભૂકા પડે એની તો સેંકડો રૂપિયાની કિંમત છે. કે હીરાની તો શું વાત કરવી. એમ આ ચૈતન્ય વાર્તા સાંભળે એના લૌલૌકિક બીજા તપ બંધા એવી વાત છે. સમજાય છે? હા પાડીનો નહી થતો અનંત વાર સાંભળી છે. આ પુણ્યનું એવું બંધાય કે જેને ભવિષ્યમાં પાછા આવાના આવા સાંભળવાનો જોગ બને એવી સ્થિતિ ઉભી થાય. અને અન્નને હા પાડીને રૂચિમાં જાય ભગવાન થઈ જાય, બંધ રહી થઈ જાય. સમજાણું કાંઈ? કે છે એ વિભાપ્રિય વિનાનો છે. છે કેવો પ્રભુ ટીકાવ, અનાદિ અનંત, આદિ અંત વિનાની ચીજો. મોક્ષ ને ધર્મદશા તો શરૂઆત થઈ, આ વસ્તુ જે ત્રિકાળ છે એની શરૂઆત નથી અને એનો અંત નથી. છે 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 જ્ઞાયક મૂર્તિ પ્રભુ, અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો. એ તો ઇન્દ્રિય વિનાનો સ્વભાવ છે, ઇન્દ્રિયનો અવલંબન નહીં એવો અતિન્દ્રિય પ્રભુ ભગવાન. શુદ્ધ સહજ પરમ પરિણામી ભાવ જેનો સ્વભાવ છે, શુદ્ધ પવિત્ર અને સ્વાભાવિક પરમ સ્વભાવ ભાવ પરિણામિક સ્વભાવ ભાવ. પરિણામિક એટલે કોઈ નવો થયો નથી, કોઈ થી થયો નથી, અપૂર્ણ નથી, એકરૂપ ત્રિકાળ 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 સ્વભાવ 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 સ્વભાવ. એ જેનો સ્વભાવ એવો કારણ પરમાત્મા, એવો પોતે આત્મા. આવો સ્વભાવના કારણ એટલે સ્વભાવમાન. આવો જે શુદ્ધ સહજ પરમ પરિણામિક ભાવ જેનો સ્વભાવ એવો કારણ પ્રભુ, તે ખરેખર આત્મા છે. એને ખરેખર આત્મા કહેવામાં આવે છે. અતિ આસન ભવ જીવોને શું કહે છે? અતિ આસન ભવ જીવોને અલ્પકાળમાં જેને મુક્તિ ને શાંતિ જોવે છે. આસન એટલે નિકટ. અલ્પકાળમાં જેને પૂર્ણાનંદનો પ્રાપ્તિ ને સંસારનો અંત જેને થવો છે, એવા નિજ પરમાત્મા સિવાય એવા જીવોને એ નિજ પરમાત્મા પોતાનો પરમ સ્વરૂપ ભગવાન, એ સિવાય બીજું કાંઈ ઉપાધિ નથી. સમજાણું? આમાં એનું આવ્યું થાય પ્રવચન સાર ન થાય કે કોઈ આસન ભયું કુનકુંદાચાર, જેની મુક્તિ અલ્પકાળમાં છે એને આ પ્રવચન સાર કહ્યો છે. એવો આત્મા જેને અલ્પકાળમાં મુક્ત દિશા, પરમાન દિશા અને સંસાર, જ્યાં આવ્યું સંસારનો કિનારો જેને નજીક છે, એ પરિભ્રમણનો રાગનો જ્યાં અલ્પકાળમાં અંત આવવાનો છે અને પૂર્ણાનંદની પ્રાપ્તિ રૂપી મુક્ત દિશા જ્યાં પ્રગટ થવાની છે, એવા અતિ આસન ભવ્ય, પાછા આસન પણ અતિ આસન ભવ્ય, ભવ્ય એમાં નજીક વાળા ને એમાં અતિ, એવા ભવ્ય જીવોને, એવા લાયક આત્માઓને, એવા નિજ પરમાત્મા એક શુદ્ધ પૂર્ણાનંદ પ્રભુ, એ આત્મા સિવાય બીજું કાંઈ આદરણી નથી કરતા. એમ એણે અંતરમાં નિર્ણય કરી અને અંતરના સ્વભાવ સન્મુખમાં ઢળવું તો એ સ્વભાવ પૂર્ણ છે તેને એ ઉપાધિ માન્યો અને બીજાને હે જાણ્યું, એમ એને કહેવામાં આવે છે. સમજાણું કાંઈ આમાં? જયારે કે બીજા જીવને, ભલે આ અતિયાસન ને, બીજા જીવ માને ગમે તે તો રખડવાના છે કે છે, તારે પરિભ્રમણ થી અટકવું હોય ને રખડવું ન હોય. અતિયાસન ભવ જીવને એવા નિજ, એવો કોણ કીધો માથે વરણ એવો, અતિન્દ્રિય નિજ સ્વભાવ ત્રિકાળ શુદ્ધ ખાણ પડી છે, એના સિવાય બીજો કોઈ ઉપાધિ છે નહીં. આદર કરવા લાયક હોય એટલે કે અંદરમાં દ્રષ્ટિ કરીને થીર થવા લાયક હોય તે કારણ પરમાત્મા ભગવાન પોતાનો એ જ કરવા લાયક છે. આમાં રાજ નાખે પણ બીજા પરમાત્મા આમાં ન આવ્યા. બીજા પરમાત્માની ભક્તિ આદિ હોય છે એ શુભ રાગ છે, દયાવ્રતનો ભાવ એ શુભ રાગ છે, પરમાત્માની ભક્તિ પણ એ શુભ રાગ હો એને કાવે. અંતરમાં શાંતિની પ્રગટ દશામાં તે આદરણીયને ઉપાધિ નથી, એ તો બાહ્ય તત્વ છે. અરે સંબંધ જરાને જ્યાં બાહ્ય અંતરના ત્રિકાળ તત્વની અપેક્ષા હે, મોક્ષ તત્વને બાહ્ય તત્વ કહ્યું, મોક્ષને બાહ્ય દ્રવ્ય કહ્યું, સમજાણું કાંઈ? એટલે કે છે ભવ્ય પ્રાણી જે લાયક છે એને તો આ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાધિ નથી, એનો કળશ કર્યો.